શ્રી હરિ ભીમનાથ આવ્યા છે. ભીમનાથ ગયા છો? ભગવાન ભીમનાથ બહુ ગયા છે, હાલમાં એવું ભીમનાથ. ત્યાં ભીમે મહાદેવ પધરાવેલા છે, વર્ષો જૂના મહાદેવ છે. પણ ભીમનાથના મહંત હતા નહીં, ભગવાનને વિશે બહુ ભાવવાળા હતા. ભીમનાથના મહંતજી ગુમાનગરજીને શ્રીહરિ ઉપર અતિ ભાવ હતો. તે સન્મુખ આવી ઘાસ જોગાણ તથા બીજો જે સામાન જોઈએ તે પહોંચાડ્યો ને શ્રીહરિને બંગલા ઉપર પધરાવ્યા અને ઇંડોળા ઉપર બેસાડી પૂજા કરી તોરાગુચ્છ ધરાવ્યા અને જરીમય સાયલ ઓઢાડી આરતી સ્તુતિ કરી. આવા ભાવવાળા નાના મહંત હતા. આજ પણ પેલી મેળી છે ને આ બાજુ, એ બંગલો કહેવાતો. એ માળવાળી મેળી, એ વખતમાં માળવાળી મેળી એટલે બહુ સારી કહેવાતી. એ મેળી ઉપર ભગવાન ઉતરતા, કાયમને ઉતારો આપતા અને મહારાજની કેવી ભાવથી પૂજા કરી. બોલો, ઘોડા માટે બધા કાઠી દરબારો હેરે હતા, એના માટે બધી જોગવાઈ કરી. મહારાજને બંગલામાં ઉતારો આપ્યો, હિંડોળો બંધાયો, એની ઉપર બેહાડી પૂજા કરી, હાર તોરા ઘરેણા વસ્ત્રો પહેરાયા, સાયલ ઓઢાડી જરીમન સ્તુતિ કરી બે હાથ. આને ભગવાન ઓળખ્યા હતા. બોલો, નગરભાઈ પરોક્ષના પૂજારી અને આ સ્વામિનારાયણને ક્યાંથી ઓળખે, પણ આ ભાગશાળી કે ભગવાનને ઓળખી લીધી. કયો ઘણીવાર પૂજારીથી ભગવાન છેટે હોય. આપણે એમ થાય પૂજારી ભગવાનની નજીક છે એટલે બહુ ભગવાન એની નજીક હશે, પણ એને હો ગાવ છેટે હોય ઘણીવાર. એક મોટા મંદિરના પૂજારી હતા બ્રહ્મચારી મહારાજ, તો પછી પગે વા આવેલો તો ફકીર પાસે દોરો કરાયો. એક એના હરિભગત હતા, કીધું ગુરુ મહારાજ હેનો કાળો દોરો બાંધ્યો? તો કે બેટા વા આવ્યો પગે. હવે દોરો કોનો? તો ગોરો દોરો ફકીરનો, સાંઈનો. તો કે તમે પણ આ મોટા મંદિરના પૂજારી હરિકૃષ્ણ મહારાજની પૂજા કરો, લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરો, તમે આ ફકીરનો દોરો બાંધ? એ કે આપણે તો હવે વા ઉતારવાનું કામ છે ને દોરો જેનો હોય એનો. બોલો, આમ બોલાય. હવે આને હું મહિમા ભગવાનનો કહો? એ ભગવાન લાખોના હજારોના દુઃખ ટાળે છે, પણ આનું ન ટાળ્યું. એને બીજે જવું પડ્યું, એનું ટાળત, પણ એને શ્રદ્ધા નથી. વિચાર કરો, લ્યો ભગવાનથી નજીક હોય, ઘણીવાર ભગવાનથી બહુ શેટા હોય છે, ને ઘણીવાર શેટાવાળા નજીક હોય છે. આમ બધું છે. માટે સ્વામિનારાયણની નિષ્ઠા થઈ એની જેવો કોઈ ભગત નહીં મોટો. જો એને તો ભવબ્રહ્માદિક દેવતાઓ વંદના કરે. બોલો, આ મોટા મોટા દેવતાઓ એને વંદના કરે કે ભાઈ તારે નિષ્ઠા થઈ ભગવાનની, તું બહુ મોટો ભગત થયો. જો આ ગુમાનગરજી મહંતને ભગવાનની નિષ્ઠા થઈ, ભલે એ શિવના પૂજારી હતા પણ એણે ભગવાનને ઓળખ્યા, તો હવે અંતે એને ભગવાન અક્ષરધામ આપશે. નકર શિવના પૂજારીને શું મળે? કૈલાસ મળે. આ બધા ભૂતના ટોળા એરે રહેવાનું. હે મહારાજ, એકવાર રોજકા પધારેલા, રોજકામાં ભગત થઈ ગયા. કોણ? પ્રશ્ન આવે ને વચનાવતમાં, કાકાભાઈ બહુ મહાન ભગત થઈ. પછી મહારાજ ત્યાં ગયા એટલે દરબારોને ત્યાં ઉતારો આપ્યો બધાને, અને એક બ્રાહ્મણ હતો હરિભગત રવિશંકર કરીને, બહુ ભાવવાળો, એને ઘેર મહારાજ ઉતર્યા. પછી મહારાજ કહે રવિશંકર બ્રાહ્મણને કે રવિશંકર, અમને બહુ ભૂખ લાગી છે, અત્યારે તાત્કાલે કાંઈ તૈયાર હોય તો લાવો, અમારે જમવું છે. ત્યારે એની માં હતી પૂતળી ડોસી. રવિશંકરે એને કીધું કે માં, મારા ભગવાન આવ્યા છે, બહુ ભૂખ્યા થયા છે, તો કે ખાવાનું હોય તો લાવો. તો કે ખીચડી પડીશ. ડોશીમાને આ ભગવાનનો નિશ્ચય નહોતો, પાસ એના છોકરાને જ હતો. એટલે મહારાજને જમવા બેહેરા ખીચડી પીરસી, શાક પીરસ્યું અને મહારાજ માંડ્યા જમવા. મહારાજે શું કરી લીલા, તો કે જમતા જમતા ડાબા હાથથી ખીચડી ઉપાડે ને જમણા હાથમાં લઈને પછી મોઢામાં નાખે. ત્યાં ડોશી શું કહે, એ રવિશંકર આ તો ભગવાન માનશો તારા સ્વામિનારાયણ, પણ આમાં આને ખાતા નથી આવડતું, ખીચડી કયા હાથે ખવાય એને ખબર નથી. તમારી જેમ આમાં 90% એવા હશે કયા હાથે ખવાય એ ખબર નથી. બે હાથે રોટલી તોડે બોલો, બે હાથે આઠા કરાય. પણ આ શિબિરમાં શીખજો કે જમણા હાથે જ ખવાય, ડાબો હાથ થાપણાને રાખવાનો એને ત્યાંય ન અડાય. પાણીનો ગ્લાસ પીવો ને ત્યારે ડાબે હાથે પીવાય, એટલે ગ્લાસ એઠો ન થાય, નહીં તો તમે આ લોટવાળા છે જેને અડો ને બધું એઠું થઈ જાય. બોલો, હવે ખાવા તો શીખો, 60-60 વર્ષના થયા પણ ખાવા શીખ્યા ને. બોલો, એટલે ગુણાતન સ્વામી કહેતા ભાવડાને પકડી આવી છે ને પછી જ્ઞાન આપીને સાધુ કરીએ છીએ. એને ખાવાનું શીખવાડવું પડે, નાવાનું શીખવાડવું પડે, હાથ ધોતા શીખવાડવું પડે, બધું જ શીખવાડવું પડે. માટે હવે બધા શીખી જાયજો, જમણા હાથે જમાય, ડાબા હાથે કોઈ વસ્તુ નડાય નહીં. ઘણા કે આપણે સાયસ પીએ ડાબા હાથે, કોઈ કે મરસું ખાઈ, પણ ડાબા હાથને ક્યાં અડાડવાનો હોય. અને આ શિબિરમાંથી એટલું શીખજો. એટલે આ પૂતળી ડોશી કહે છે, એ રવિશંકર તારા ભગવાનને તો ખાતા આવડતું નહીં, આને ભગવાન શું માનેશ તું? ડોશી માને કે મહારાજ કે માજી તો કેમ જમાય, તો કે જમણે આછે જમાય. તો મહારાજ જમણે આછે જમવા મળ્યા, આમ શેટેથી કોળીઓ દાવા દે મોઢામાં, દડધા દાણા કપાળમાં ભટકાય, એ દાણા ઉડીને ડોશીમાં નડ્યા અને ડોશીની સમાધિ થઈ. એ શિવના ઉપાસક હો, પાછા કૈલાસમાં ગયા રડાટ કરતા સમાધિમાં, અને ન્યાય ગયા ત્યાં તો ભૂતડાના ટોળા, બીજા દીધા ભૂત ભૈરવ ને બધા આવ્યા ડોશીમાં પાસે. હવે આ બ્રાહ્મણ એટલે પવિત્ર બાઈ હતા, તો કોઈ માંસ ખાતા હતા ને કોઈ બીજું ભક્ષણ કરતા. ડોશી તો બહુ મૂંઝાણા, એ કહેવું પવિત્ર નાગર બ્રાહ્મણ ભાઈ ને અહીંયા ક્યાં આવી. પછી મહારાજની પ્રાર્થના કરી, રવિશંકરના જો ભગવાન હોય સ્વામિનારાયણ તો મને અહીંથી છુટકારો કરે કૈલાસમાંથી. અને મહારાજને સંભાઈ રહ્યા એટલે મહારાજે ત્યાંથી ઉપાડીને મૂક્યા અક્ષરધામમાં. હા હા, અક્ષરધામનું સુખ સુખ તો ડોશીમાં તો રાજી રાજી થઈ ગયા, વાહ વાહ રવિશંકરના ભગવાન વાહ. ખીચડી ખાતા આવડતું નથી પણ બહુ સુખી કરી દેવા છે. એ ડોશીમાં પડી ગયા રવિશંકરને મહારાજે કીધું કે રવિશંકર તારી માને કંઈક થઈ ગયું છે, કોઈ દી કાંઈ થાય છે આવું તો થતું નથી. મહારાજ કે સમાધિમાં ગયા છે, પહેલાં કૈલાસ મોકલ્યા પછી અક્ષરધામમાં મોકલ્યા, હવે એના કાનમાં સ્વામિનારાયણ મંત્ર કહે એટલે જાગશ. પછી કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલ્યા તો માજી બેઠા થયા. અને માજી આવીને મહારાજને મળ્યા પગે લાગવા, કે તમે ભગવાન ખરા, ખીચડી ખાતા આવડતું નથી પણ મોક્ષ બહુ ઉત્તમ કરો છો, કૈલાસમાં તો કાંઈ લેવાનું નથી, ત્યાં તો મૂંઝવણ થઈ ગઈ હતી, માંડ બારી નીકળી. બોલો, ત્યારે રવિશંકર કે માં એ તો પુરુષોત્તમ નારાયણની લીલા હતી, તારું કલ્યાણ કરવા માટે આ લીલા કરી હતી, માટે એ તો ભગવાન છે. રામ મહારાજ ગામડા ફરતા લીલા કરતા, કયો તે કંઈક કંઈક જીવને ભગવાન ઓળખાવતા પોતાનું સ્વરૂપ. હવે ઘણા એવા હરિભક્તો આવતા મહારાજ પાસે, આ મુનિ બાવાને બ્રહ્માનંદ સ્વામી લઈ ગયા કેટલાય મહિના મહેનત કરીને, કે હાલો પ્રગટ ભગવાન ગઢડામાં બીરા તમને દર્શન કરાવો, તમે તો નિરાકારવાદી છો, નિરાકારની વાતો કરો છો, પણ આજ કળયુગમાં પ્રગટ ભગવાન છે, મને મળ્યા છે, હું એનો આશ્રિત છું. લાવ્યા પરાયણી અને મહારાજે લીલા કરી, એ 2500 તે ખાવાનું માગ્યું. મુનિ બાવાનું તો આંડલું ફૂટી ગયું. વેદાંતના પ્રખર પંડિતો, હા ભગવાન તરીકે પૂજાય સુરતની અંદર, ને 500 તો એમને શિષ્યો હતા. બોલો, આવા મોટા મુનિ બાવા બ્રહ્માનંદ ને કે તું બુદ્ધિશાળી ખરો, પણ હાવ અટવાઈ ગયો. આવા ભગવાન હોય, અડધી અજામત ખાય માણા હે ન ખાય, નાયન ખાય અજામત કરાય. પછી તમે બધા કેમ કરો છો? અજામત કરી નાવશો કે નહીં? નાઈજો પાછા. અજામત કરી નાવું પડે. અડધી અજામતે ખાધું એટલે નિશ્ચય તો થોડો ઘણો સ્વામીએ કરાયો તો એ ટળી ગયો. ઉતારે ગયા બ્રહ્માનંદને કે હાલ તારા હોય તો મારે સુરત ભેગું થવું છે. બ્રહ્માનંદ સ્વામી કે રોકાવો. તો કે આમાં શું રોકાય, 500 કિલોમીટર ટાંગા તોડાવીને લાવ્યો ને ભગવાન જેવું જ કાંઈ છે નહીં, અમથો અમથો. બ્રહ્માનંદ સ્વામી પછી એને ઉતારા મૂકીને મહારાજ પાસે ગયા કે મહારાજ કેટલા મહિનાની મહેનત પાણીમાં ગઈ, તમે કંઈક દિવ્ય ચરિત્ર કર્યું હોત તો આ મનોચરિત્ર કર્યું તેનું આંડલું ફૂટી ગયું. મહારાજ કે કાલ લેતા આવજો આંડલું હાંધી દઈ. હું હા એને હાંધતાય આવડે ને એને ફોડતાય આવડે, આ તો ભગવાન છે ભાઈ. બીજેથી ગયા તો કે હાલ હવે સુરત જાવ. તો કે એકવાર આવો દર્શન કરો. તો કે મારે આવવું નથી, દરબારમાં પગ મૂકાય બીજો. આ ભોળા આવા તારી જવાય એ ભગવાન માને, અમે ભણેલા પંડિત થોડા એને ભગવાન માની. તો કે હવે નહીં માનો તો કાંઈ નહીં, પણ આવો જ ખરા, મારો આગ્રહ છે એકવાર આવો. એ આવ્યા હવારના પણ કે હાલો પછી આપણે નીકળી જ જવું છે. એ મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાથી આવતા હતા અને લીંબતરુ નીચે ઢોલિયો બિછાયો હતો, એની ઉપર ગાડલું મૂક્યું હતું, સરસ મજાનો વસાડ બિછાયો હતો અને એની ઉપર હવામાનનો તકિયો પાર્ષદ ઉપાડીને મૂકવા જતા હતા. એટલે મહારાજે એ તકિયો તરત હાથમાં લીધો, ટચલી આંગળી ઉપર રાખીને ગોળ ગોળ ફેરવીને જવા દીધો અને બરાબર એ ગાડલા ઉપર જ્યાં ગોઠવવાનો હતો ત્યાં ગોઠવાઈ ગયો અને કડસલી ન પડી વસાડને. અને ચતુર્ભુજ રૂપે મહારાજે દર્શન દીધા અને જ્ઞાને ત્યાં મુનિ બાવાને સમાધિ થઈ ગઈ. આંડલું હંધાઈ ગયું કે નહીં બોલ. સમાધિમાંથી જગાડ્યા, બે હાથ જોડીને નમસ્કાર કર્યા, દંડવટ કરવા માંડ્યા કે મહારાજ તમે ભગવાન છો. મહારાજ કે કાલ ભગવાન નહોતા, આજ ભગવાન થઈ ગયા ઘડીકમાં. તો કે મહારાજ ભૂલ્યો, તમારા મનુષ્ય ચરિત્રમાં હું ભૂલો પડ્યો, માટે એવી બુદ્ધિ આપો, એવી દયા કરો, ગમે એવા તમારા ચરિત્ર હોય તો એ ક્યારેય મને શંકા ન થાય. પછી મહારાજને મુનિબાવાએ કીધું કે મહારાજ મને સાધુ કરો, તમે તો સર્વોપરી ભગવાન છો, હું તો વયો જાત તો બધું કામ બાકી રહી જાત. આ બ્રહ્માનંદે મારું કલ્યાણ કર્યું હો, શિષ્ય તો આવા હોય કે ગુરુને ભગવાન મેળવાવી દે. ગુરુ આડે રસ્તે સડી ગયા હોય ને તો ગુરુને ભગવાન મેળવાવી દે. બોલો બ્રહ્માનંદ સ્વામી અહીંયા બ્રહ્માનંદ સરસ્વતી તરીકે રહ્યા હતા, સ્વામિનારાયણના સાધુ તરીકે રહે તો પેલા ગરવા ન દે, કારણ કે એ વખતમાં દ્વેષ બહુ હતો. છુપી રીતે રહી ભગવાનની વાતો કરીને નિશ્ચય કરાવ્યો હતો. પછી તો મહારાજને કે સાધુ કરો મને. મહારાજ કે તમે હવે બહુ મોટા છો એટલે તમે સાધુ જ છો, હવે તમને અમારા સાધુ કરીને હવે કાંઈ કરવું નથી. અમારો તમને નિશ્ચય થયો હશે માટે અમારું હવે ભજન કરજો. પછી મહારાજની સાથે મુનિબાવા ગામડા ફરતા, પંચાળા ગયા ત્યારે મહારાજ એમને હારે લઈ ગયા હતા. પછી તો ભગવાન જાણ્યા પછી તો હું એના માટે તેણે ભેખ લીધો હતો, પણ પરોક્ષના બાવાજી હતા. એટલે કહેવાનું કે ભલે પરોક્ષ ના હોય પણ પ્રગટ ભગવાનને ઓળખે તો કામ થઈ જાય. આ ગુમાનગરજીએ ઓળખી લીધા તો એનું કામ થઈ ગયું. ભગવાનને હિંડોળા ઉપર પધરાવી બહુ પૂજા સારી કરી છે, ભગવાનને રાજી કર્યા, સ્તુતિ કરી છે. પછી શ્રીહરિ બોલ્યા, ચિંતામણી પથ્થર છે પણ તેમાં અનંત સાજ ભરેલો છે, કામ પડે ત્યારે દેખાય છે. તેમ શ્રીહરિને વિશે અપાર ગુણ ભરેલા છે, કોઈ તેનો પાર પામી શકે નહીં. ભગવાન મનુષ્ય જેવા દેખાતા હોય પણ એમાં અપાર ઐશ્વર્ય પ્રતાપ ગુણ સામર્થ્ય બધું રહેલું છે. તેમ ચિંતામણી હોય રૂપાળી ન હોય પાણા જેવી જ હોય. તમે બધા હીરા લાવત કેવા હોય, કાળા દેખાય જોવાનો ગમે એવા, પણ એમાંથી કિંમતી હીરા થાય. એમ ચિંતામણી એ કાંઈ પથ્થર જેવી જ હોય અને સાધુ માણસ જેવા હોય, ભગવાન મનુષ્ય જેવા હોય, પણ એ મનુષ્ય કરતાં કંઈક અલગ હોય છે. એના ગુણ સામર્થ્ય ઐશ્વર્ય એ બધું અલગ હોય. એ તો મહારાજ કે એનો કોઈ પાર પામી શકતા નથી. આજ અમે મનુષ્ય ભાવમાં છીએ પણ બધા મહારાજ કે અમને ઓળખી શકતા નથી. ઓળખે એ મોટા ભાગ્યવાળા છે. મહારાજે એને ઉપદેશ આપ્યો મહંતજીને કે આ દેહનો નિર્ધાર નથી, તે પરાધીન છે, તેમાં મનુષ્યતન પામી હરિ ન ભજે તો બ્રહ્મા સમાન સમર્થ હોય તો પણ ચિંતામણીને વ્યર્થ ગુમાવ્યા જેવું છે. બોલો, આ દેહનો કોઈ ભાઈ નિર્ધાર નથી ક્યારે પડી જાય. કાલે એક ભાઈ કહેતા હતા કે મારો દોસ્તાર લંગોટિયો મારી જ ઉંમરનો, કાલે એને એટેક આવ્યો તો વયો ગયો. બોલો, હું વાર ભાઈ દેહ પડતા. એ કે અમે ભેગા રમતા હતા અને ભેગા ધંધો કરતા હતા અને કાલ વયો ગયો. કીધું આપણે જવાનું છે ને કોઈ કાલ ને કોઈ આજ, અહીંયા રહ્યાની વાત જૂઠી જી, આપણે બધા મહેમાન છીએ. હે, ચાર દિન કી ચાંદની બીતે આગે બહોત અંધેરા, સમજ મન હરિ બિન કોઈ ન તેરા. માણસને એટલું સમજાય છે ને ભગવાન સિવાય મારું કોઈ નથી તો ભગવાનમાં એ વળગે છે. આ દેહનો નિર્ધાર નથી, પાછો પરાધીન છે. દેહ આપણો સ્વતંત્ર નથી. ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય, ક્યારેક કોકને પરાધીન વર્તતા હોય છે. તમારા ગ્રસ્તાશ્રમમાં તમે ગૌઢા થાઓ એટલે પરાધીન થઈ જાઓ. તમારા ગ્રસ્તમાં કેવું, જે કમાણી કરીને લાવતા હોય એનું સ્વતંત્ર પણ હોય અને પછી નાથ માવડો કાઢી લેતા બળદને જેમ કેમ ઓગાહ મળે, એમ તમે કમાણી ઉપરથી ઉતરી જાઓ તો તમને પછી બહુ સારું ન મળે. કોઈ સારા છોકરા હોય તો ઓલે બાપાને હાચવે, નહીંતર બાપાનો ખાટલો ક્યાં હોય. ગામડામાં એક ઢાળિયામાં ને અહીંયા પાર્કિંગમાં, બોલો, બાપા હવે પાર્કિંગમાં રાખો ને, કૂતરા બૂતરા આવે ધ્યાન રાખે તગડે, બે કામ થાય. અને હવે બગીચા બગીચા સડી નથી શકતા એટલે એને એમ તકલીફ નહીં. બાપાને બિચારાને રહેવું પડે ને, ઉપર રહેવાની ઘણી ઈચ્છા હોય. છોકરા એમ કે બાપા તમારે હવે અહીં રહેવાનું છે, બાપાનું કામ છે, ઉપજે નહીં એટલે ત્યાં રહેવું પડે છે. પરાધીન છે માણસ, ક્યારેક સ્વતંત્ર હોય ક્યારેક પરાધીન હોય છે. આપણે દેહમાં જોવે ને પક્ષઘાત થઈ જાય, નથી પરાધીન થઈ જતા, આ રાતમાં આંસકો આવી જાય. પહેલાં તો એવું સાંભળ્યું હતું કે મોટી ઉંમરના ને આવતા હતા, કાલે એક ભાઈ જોવાને આવ્યો હતો એ કે મને આંસકો આવી ગયો. ક્યારે ક્યારે આંસકો આવે કંઈ નક્કી જ નથી. બોલો, નાનાને આવે વી વરહના, પછી પછી વરહના. પહેલાં તો ગઢપણવાળાને જ આવતા હતા. આનું શું કરવું હોય કયો. એટલે મહારાજ કે દેહનો કાંઈ નિર્ધાર નથી, મનુષ્ય સારું તન હોય ત્યાં સુધીમાં ભગવાન ભજી લેવા, નહીં તો બ્રહ્મા જેવો સમર્થ હોય તો એ ભગવાન નો ભજે તો ચિંતામણીને વ્યર્થ ગુમાવ્યા જેવું છે. ચિંતામણી તો મળી પણ ભગવાન નો ભજ્યા. આ મનુષ્ય દેહ ચિંતામણી કીધો છે, ભગવાન નો ભજે તો બધી તકલીફ છે. બ્રહ્મા હોય જો ભક્તિ એ હીણો તો તે પણ છે કાળ ચવીણો. બ્રહ્મા જેવા બ્રહ્મા એને ભક્તિનો હોય તો કાળ ન્યા ઠપાટ મારી દઈશ. બોલો, તો બ્રહ્મા આગળ આપણે કાંઈ લખામ નથી હો ભાઈ. બ્રહ્માની આયુષ કેટલી, બોલો, એના એક મટકામાં આપણે 666 વર્ષ વયા દઈશ. કેટલા, ત્યારે બ્રહ્માનો એક મટકો થાય કેટલી પેઢી વહી જાય. એના એક મટકામાં આપણા 666 વર્ષ વયા જાય. બોલો, આટલા બ્રહ્મા મોટા. એના એક દિવસમાં આપણા 8,064 કરોડ વર્ષ વયા જાય. ત્યારે 30 દિનો મહિનો 12 મહિનાનો વર એવા બ્રહ્મા હો વર્ષ જીવે છે. હો વરે એનો દેહ પડે છે. ત્યારે એની આગળ આપણી આયુષ તો એટલે પાણીમાં પરપોટા થાય ને એટલી નથી. એ બ્રહ્માને જો ભક્તિ ન હોય તો ન્યાય કાળ ઠપાટ મારી દેશે ભાઈ. મનુષ્ય જન્મ પામ્યા પછી જે ભક્તિ કરે એને ભગવાન મળે છે, વિચાર તો કરો કેટલું હેલું છે. અને એવા 3.5 કરોડ બ્રહ્મા જાય જ્યારે ફરી વાર આ મનુષ્ય જન્મ મળે છે, વિચાર કરો તમે. હવે તો એમ થાય ભગવાન ભજી જ લેવા જોઈએ. એ બ્રહ્માની આટલી બધી આયુષ, એવા 3.5 કરોડ બ્રહ્મા જાય ત્યારે મનુષ્ય જન્મ ફરીવાર મળે છે, કેટલો દુર્લભ છે. તો આ જે મનુષ્ય જન્મ પામ્યા, આ સત્સંગમાં આવી ગયા, ભગવાન ઓળખાણા, એ તો બહુ પુણ્યશાળી આત્માઓ છે બધા. એ બધા મુક્તો થઈ જવાના, આ દેહ પડે એટલે મુક્ત થઈ જાય. જો અહીંયા સહી ત્યાં સુધીની ઉપાધિ છે, જાય એટલે હે મહારાજના સુખે સુખ્યા થઈ જવું, એના માટે મંડી પડવું. થઈ જાય એવું છે 5-5 વર્ષમાં, કે લાંબુ નથી. કયો ભરતખંડમાં મનુષ્ય તન પામી હરિસેવામાં ક્યારે યોગ ન આવ્યો તો બ્રહ્માંડ જેટલું કનક મળે તો પણ છૂટી પીડ્યું. ભરતખંડમાં મનુષ્ય તન પામી હે ભગવાનની સેવાનો યોગ ન આવ્યો તો બ્રહ્માંડ જેટલું હોનું મળે તો એ બધું નકામું છે ભાઈ. કયો કેવી વાતો મહારાજ કરે છે ગામડે રહી. આપણું તો મગજ કામ ન કરે, મગજમાં હમાય ને એવી વાતો છે. તમને કઈ ફીટ પડે છે કે બહુ મોટી લાગે છે? આ બધું મગજમાં હમાય ને એવી વાતો છે. પણ મહારાજ કરતા હું કામ તો એકાદાને સમજાઈ જાય કામ થઈ જાય ને. આખું ગામ આવ્યું હોય પણ એકાદા 5 મુમુક્ષુ હોય, 2-5 એ સમજી જાય તો એનું કામ થાય. એટલા માટે મહારાજ કહેતા બીજી સેવામાં ચિત્ત નહીં, બીજી સેવામાં ચિત્ત નહીં દઈને જેણે હરિની સેવા કરી છે તે પળે પળે બ્રહ્માંડ જેટલું સોનું કમાયો છે. જો પળે પળે જેણે બીજા પદાર્થમાં ચિત્ત ન દીધું ને હરિની સેવા કરી છે એ પળે પળે બ્રહ્માંડ જેટલું હોનું કમાયો છે. હરિની સેવાથી તેનું માયિક તન દિવ્ય થઈ જાય છે. લ્યો આ સેવાનું ફળ છે, આપણું આ માયિક તન પડશે એટલે દિવ્ય થઈ જાઓ. જો ભગવાનની સેવા કરીશ તો સેવા હું અનુવૃત્તિ, હા ભગવાનની અનુવૃત્તિમાં રહી એટલે બધી સેવા આવી જાય, કોઈ સેવા બાકી ન રહે. બીજા જનોને તે દેખાતું નથી તેથી બાળે મૂક્યું એમ સમજે. દેહ તો ભગવાનની ઈચ્છાથી પીડ્યું રહેલું એમ જણાય, કારણ કે શ્રી હરિ તો રજનો ગજ દેખાડે ને ગજનો અશ્વ દેખાડે ને અશ્વનું વિમાન દેખાડે. ભક્તોને માટે તે અનંત ખેલ કરે છે, ભક્તો ઉપર એમને અપાર હેત છે. ધર્મ ભક્તિ વૈરાગ અને જ્ઞાનયુક્ત હોય તેને જ ભક્ત સમજે છે, બીજા તો અનંત ભક્ત થઈને ફરે છે. જો આને જ ભક્ત મહારાજ સમજે, જેનામાં ધર્મ હોય, ભક્તિ હોય, જ્ઞાન હોય ને વૈરાગ હોય, એવા સાધન યુક્ત હોય એને ભગત સમજે છે. આપણે ભગત થવું છે ને તો આવા ગુણો મેળવજો. જો આજ છે અન્નકૂટનો દિવસ, આજ બધા એ મંદિરે મંદિરે ભગવાનને હવ અન્નકૂટ ધરાવશે. અને આજ કોઈ ભગવાનના દર્શન નહીં કરે, કોના કરશે? અન્નકૂટના. એ ભગવાનને કરજો પાસ હોઉં કે હાલો ક્યાં જવું, અન્નકૂટના દર્શન કરો. અને ખરેખર અન્નકૂટના દર્શન કરે, ભગવાનના નથી કરતા. પણ આપણે પહેલાં ભગવાનના કરવા, પછી ભાવથી ભગવાન જમે છે એવો સંકલ્પ કરીને અન્નકૂટના દર્શન કરવા. અન્નકૂટના દર્શનનું બહુ ફળ છે કે આજ ભગવાન હવની ભાવના પૂરી કરે. આ સુરતનો એક પ્રસંગ છે ને ભાઈચંદ શેઠનો, અન્નકૂટનો દિવસ હતો, પાપડી લેવાઈ ગયા. એક જગ્યાએ ખાલી 5-6 પાપડી હતી, 5-6 તો જાય છે નહીં, 5-6 પાપડી હતી. અને એક વૈષ્ણવના ભગત લેવા આવ્યા ને એક આપણા ભગત લેવાઈ ગયા, એક જ જગ્યાએ હતી. તો પછી એમાં ચડામણી થઈ, બોલો કે મારે ભગવાન માટે લઈ જવી છે ને, આ ભગત કે મારે લઈ જવી છે. તો છેવટે ભાલચંદ્ર શેઠે 50 રૂપિયા આપીને પાછેર પાપડી લીધી. ઘણા ભક્તો એવું નિયમ રાખે કે જે ઠાકોરજીને અન્નકોટમાં ન ધરાવ્યું આખી આખું વર ખાવું નહીં. પાપડીના તો બધા શોખીન સુરતી બધા. હા, તો 50 રૂપિયા આપીને એ પાછેર પાપડી લઈને ભગવાનને ઠાકોરજીને થાળમાં ધરાવી. બોલો, એ વખતમાં 50 રૂપિયા આ તો એ બહુ ઝાઝા થાય. બોલો, તો એવી ભાવનાવાળા ભક્તો પણ હોય છે કે ભગવાનને અર્થે બધું લાવે, જમાડે. તો આજ આપણે હવ એ હમણાં ભગવાનના દર્શન કરવા જવું છે અને એ અન્નકોટનો મોટો થાળ બોલશું આપણે, ભગવાન ભાવથી જમશે, ભગવાનના દર્શન કરશું, પછી અહીંયા પ્રસાદ લઈને પાછા આજ કોઈ ઘેરે જવા નથી ભાઈ. હું બપોરે અહીંયા આવી જવાનું કથા સાંભળવા. બપોરની કથામાં જોઈએ છે તો 25 જણા બેઠા હોય છે, બધા જમી જમીને આમ હટકાવે છે. એટલે આજ કોઈ જાતા નહીં ભાઈ ભર્યું. કોઈ 2 વાગ્યે તમને છૂટ આપવામાં આવશે, 2 થી 3:30 તમને અહીંથી છૂટ બધે દર્શન કરવા જવાની. ભાઈ 3:30 પાછું હાજર થઈ જવાનું અને કાલ છે 9 વર બરાબર. નવા વર્ષમાં તમને છૂટી આપવી પડશે ને, એટલે તમને કાલે પણ છૂટી આપવાની છે 9:30 થી 3 વાગ્યા સુધી બરાબર. જેને જવું હોય ને, ન મળવા જવું હોય ને અહીં રહેવાનું છે, એ પછી છૂટી છે. પણ હવે ઘણાને સ્નેહ મિલન થતા હોય ને કુટુંબમાં, તો એને પછી કરી આવવા. અને અહીંયા રહેવું હોય એના માટે છૂટી છે. અને પછી સાંજે, આવતી સાંજે નવા વર્ષમાં તમને બધા બપોરે તમે કોઈ આવી ન હોય કોઈ, એટલે પ્રસાદ લેવાનું અહીંયા હશે એ લેશે. પછી સાંજે કાલ તમને બધાને જમાડવાના ભાવથી બરાબર, બધા શિબિરાર્થીને. એમાં અમારા ગણેશભાઈ છે અને બીજા સાથે વાનાણી સાહેબ જોડાણા છે. આ 2 ભક્તોની રસોઈ કાલે સાંજે બધા શિબિરાર્થીને ફાડા લાપસી ભજીયા રોટલી શાક દાળ ભાત સારું જમાડવાનું છે. એટલે કાલ સાંજે તમને બધાને આમંત્રણ છે શિબિરાર્થીઓ. કાલ બપોરે તમે જો અહીંયા આવો તો જમી શકશો ને, બાકી તો 9:30 જાય એટલે ઘેર જમીને જ આવશો ને. પછી 9:30 આવો તે બરાબર. એટલે એ રીતનું આયોજન છે. આપણે સવારમાં સ્નેહ મિલન અહીંયા થાય એટલે 100 વાગ્યા કાલે આવી જજો. એટલે 9 વાગ્યા સુધી 9:30 સુધી અહીંયાનો કાર્યક્રમ સ્નેહ મિલન, સંતોના આશીર્વાદ, પૂજન બધું થશે. ત્યાર પછી તમારે સંબંધીને હગાને મળવા જવાનું બરાબર. કાલે વાલાને પહેલાં મળવાનું, હગાને પછી, શું કહેવાનું તમારું બરાબર ને. તો આ રીતનો કાર્યક્રમ છે એ તમને જણાવ્યો. આજ 2 વાગ્યે સુધી કોઈએ ઘેર જવાનું નથી. જાશો તો શું કરશો? લગભગ તો મને વિશ્વાસ છે કે તમે કોઈ નહીં જાઓ, એટલે તમને કાંઈ હમ નથી ખવારવા. પણ મને વિશ્વાસ છે કે સાધુના વચનમાં તમને વિશ્વાસ હોય ને એટલું પાળજો તમે બરાબર. જો સમય થઈ ગયો છે, હરિનામ કીર્તન સાથે.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ